di sera sono le cause altre tantissime. Ma se lì parte la camma, saranno un discorso, saremo voi una cosa da fare, se lì la camma chiude, non lo sarà, a me si sente. Avremo di stare a me. आचार देवी स्तर यानी कि सिस्टम व्यवस्था से कोई पण बात करो प्रसाद मिला हाँ के अस्थि सिद्ध थाट को अनु वर्णन है और जेनी अस्थि ज न हो एनु शु वर्णन है जेम आकाश ना फूल केवा हसे केम न हो आकाश कौन से फूल कौन से तो आकाश का फूल केम न हो હવે આકાશ એક જુદું ફૂલ જુદું પણ આકાશના ફૂલ કોઈ હોય નહીં તો એનું વર્ણન પણ ન હોય તો અહીંયા પેલું અસ્તિત્વ શું કરે છે કે જીવ અજીવ રૂપ છત્મક લોક ક્યાંય પણ તમે અવ્યક્તના બોલવે બધા છત્મક લોક આ જીવ છે એ રીતે અરસ્વરૂપ છે એમાં પણ એક એકમાં છે એવું સિદ્ધ કરી થશે આગળ વાર્તા એમ અહીંયા એક સિદ્ધ કર્યું એમાં કાલે બધી વાત ચાલી ગઈ કે ચાર જે દ્રવ્ય છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાસ્તિકાય કાળાસ્તિ એ ચાર દ્રવ્ય તો કેવા છે સ્વભાવ પરિહતિ સ્વરૂપ જ છે જેવો સ્વભાવ છે એવી જ પણ હતી એમાં શું કાલે વાત થઈ શું નથી વિપરીતતા તો નથી સાક્ષરતા નથી રાગાથી ભાવ જે થાય એ અશુદ્ધતા એ શું કહેવાય વિપરીતતા કહેવાય અને સમોનિંદા જે થાય કેવું થાય છે એ સાક્ષરતામાં આવે તો એ ચાર ધર્મમાં ન તો વિપરીતતા અને ન તો સાક્ષરતા એ ધારા એ અને પછી બધે શું આપી નથી સિદ્ધ કરતા ચાર ધર્મની એક ધારા એ પ્રણતી છે એમ કહીને સૂચિત કરતા યાદ કરે નિયમસારમાં પંદરમી ગાથા કારણ શુદ્ધ પર્યાય એનામાં ઉત્પાદવી વાળી એક કારણ શુદ્ધ પર્યાય છે તો ચૈતન્ય તત્વમાં ઉત્પાદવી વાળી પર્યાયમાં તો વિપરીતતા છે તાતવ્યતા છે પણ એક ધારા નથી તો આત્મામાં એવી કોઈ ધારા હોવી જોઈએ અને એવી એક ધારા છે તેનું નામ શું છે કારણ શુદ્ધ પર્યાય ઉત્પાદય વગરની છે નિરપેક્ષ પર્યાય છે કોઈ પણ કાર્ય પર્યાય થી કેવી છે સાપેક્ષ કર્મ નો ઉદય નું નિમિત્ત પણ હોય ઉપસમ પણ હોય ક્ષમ પણ હોય અથવા લક્ષય હોય અહીંયા જીવની પર્યાય ને ઔદયિક કહેવાય ઔપસમિક કહેવાય સાયક્ષમિક કહેવાય અથવા ક્ષાયિક કહેવાય આ જે કારણ છે તો પર્યાય કેવી છે નિરપેક્ષ છે ઉત્પાદ રહી વગરની છે એ કારણે સહી અહીંયા આ તો સ્વભાવ પડતી છે ચારે અને જીવ ઉજ્જવલ દ્રવ્યને અનાદિ કારણના સંયોગથી વિભાવ પડતી પણ છે વિભાવ પડતી પણ શબ્દ શું છે હજી કાંઈક છે અને એની સાથે તો જીવમાં અનાદિની માત્ર કેવી છે બધા ગુણોમાં અનાદિની કેવી છે બધાય ગુણોમાં નથી અસ્તિત્વમાં જો વિવિધ અશુદ્ધ પણ હોય તો અભાવ થઈ જાય એટલે અહીંયા વિભાવ પણ એટલે અમુક ગુણોમાં શુદ્ધ પણ છે બાકી બીજા ગુણોમાં વિભાવ પણ બે છે અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ પ્રમેયત્વમાં અશુદ્ધતા આવે તો શું થાય પ્રમેયત્વ તો આત્મા બધી કોઈ કેવી ના જ્ઞાનમાં જણાવે જણાવવા યોગ્ય જ ના રહી તો એવું નથી એટલે શુદ્ધ પર્યાય પણ એની અનંત પણ જીવના બીજા દર્શનના ચારિત્ર બધામાં શું છે વિપરીતતા છે અશુદ્ધતા છે એવી રીતે પ્રદેશ તત્વ ગુણમાં પણ નામ શું છે અશુદ્ધ પર્યાય છે વિભાવ વ્યંજન પર્યાય એટલે અહીંયા વિભાવ પડતી પણ છે કેમ કે સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દરૂપ હોતી ઉદગલોને દેખીને આ જીવ ચાર અનેક શબ્દ માં શું ફરક છે? સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ રૂપ, એ શું છે? એમાં ફરક શું પડે? આ ચાર છે એ ગુણ છે અને એની નિરંતર પર્યાય છે, પણ શબ્દ છે એ કોઈ ગુણ નથી. શબ્દ ઈશ્વર છે, માત્ર પર્યાય છે. જે છે ને 49 એનામાં શું આવે છે? શબ્દ પર્યાય. અને આ તો કેવા છે? ગુણ, સ્પર્શ ગુણ, રંગ ગુણ, લગ્ન વર્ણ, એ અને એ બધાનું એક રૂપિયો, એનું નામ રૂપી પણ. રૂપી એટલે ખાલી એમ નહીં, રૂપી એટલે આ બધાનો એક સમૂહ. તો આ બધા ગુણ છે અને એની પર્યાય આવે ને, વીસ પર્યાય આવે છે ને. સ્પર્શની 8 હોય, રસની 5 હોય, ગંધની સુગંધ પંદર, વર્ણની 5, એવી રીતે વીસ પર્યાય. અને આ શબ્દ શું છે? અને એના માટે સરસ શબ્દ આવે, પરમાણુ અશબ્દ છે. એકલો છૂટતો પરમાણુ ક્યારેય શબ્દ રૂપે પડને ન પડને. કેમ ને? કેમ ને? શબ્દ ઈ શેમાંથી બને છે? વર્ણ. અને વર્ણ કોને કહેવાય? સ્કંદ છે, સ્કંદ ના પ્રકાર છે. આ વર્ણ તેજસ ના કામ ભાષા મનો એ બધું શું છે? વર્ણ. અને વર્ણ શું છે? સ્કંદ છે. એકલો છૂટો ન, એકલો છૂટો પરમાણુ શુદ્ધ છે. અને આ સ્કંદ બને છે અશુદ્ધતા છે, ઉજ્જવલ. અહીંયા શબ્દ પર્યાય. હવે એને શબ્દ શું આપ્યું? આ જોઈને પાછું આ કેમ આવું આપ્યું? સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દરૂપ મૂર્તિ પૂજગલોને દેખીને. ખરેખર વિચાર કરીએ એટલે શું? કોને દેખીને? કોને દેખીને? પૂજગલ દ્રવ્ય કે ખરેખર એના ગુણ દેખાતા નથી. આ તો સ્થૂળ પર્યાયો છે દેખાય. એના દ્રવ્યગુણ્ય તો જઈ શકે, પરમાણુ જઈ શકે છે. એ તો તમે ગમે છે, પરમાઉદી કે કેવળ નામ એને માટે આપણને. તો અહીંયા કોને જોઈએ છે? ખરેખર કોને જોઈએ છે? આ જે લાકડું જોઈએ તો કોને જોયું? પૂજગલ દ્રવ્યને જોયું, એના ગુણને જોયું, એની પર્યાય. એ પણ પર્યાય કેવી? સ્થૂળ પર્યાય. તો ઓલાને કેમ ન રહી ગયા? ધર્માથી અધર્મ આકાશ કાળ જોઈને એમ કેમ ન લેશે? ન દેખાય એ વાત સાચી સાચી. અલુપી કોને કહેવાય? જે ન દેખાય એના અલુપી કહેવાય. ઇન્દ્રિય જ્ઞાનના એ વિષય નથી. આપણી પાસે ને છે ઇન્દ્રિય જ્ઞાન. અને ઇન્દ્રિય જ્ઞાન ક્યાં સુધી લઈ જાય આપણને? ઉદ્ગલ સુધી લે. માટે એની વાત નથી, ઓને જુદા રાખીને હવે કોની સાથે વાત ચાલે છે? જીવ ઉદ્ગલના સંબંધમાં. એમ જીવ શું કરે છે? જોવે છે. કોને જોવે છે? ખરેખર તો જોવા જેવો કોણ છે? પોતાનું શુદ્ધાત્મા છે. એને ચૂકીને સુખ ને શોધે છે અને સુખ સ્વરૂપ ને ભૂલે છે. જોવે છે સુખ, પણ જે સુખ સ્વરૂપ જે છે એને ભૂલી જશે. તો અહીંયા ભૂગલ ને એ જોઈને દેખીને આ જીવ હવે શું કરે છે? શું કરવું? કે પણ મેં છે રાગ દ્વેષ મોરૂ પણ મેં છે. ગુરુદેવજી નો આ ખાસ ધ્યાન દોરતા હોય, ત્રણ આજ્ઞા લેખા ને રાગ દ્વેષ મો ત્યાં શું લેવું? મોહમાં મિથ્યાત્વ અને રાગ દ્વેષ માં ચારી નાખશે. ત્રણ ત્રણ શબ્દ એમાં રાગ દ્વેષ દિશામાં આવે, ચારી તરફ બંધીમાં, અને મોહ એમાં શું લેવું? મિથ્યાત્વ. એટલે આ તો આપણી માટેની વિજ્ઞાની માટેની વાત છે. રાગ દ્વેષ મોરૂ પડે છે અને એના નિમિત્તે કારણ વર્ણનારૂ ઉદ્ગલ કર્મરૂપ થઈને જીવ સાથે બંધાય. શું આવ્યું? ત્રણ વાત આમાં આવી. કઈ ત્રણ વાત આવી? સ્પર્શ રસ ગંધ વર્ણ એમાં કોણ આવ્યું? નો કર્મ આવ્યા. પછી રાગ દ્વેષ મોહ એમાં કોણ આવ્યું? ભાવ કર્મ. અને એનાથી નિમિત્ત શું થઈ જાય છે? કર્મ વર્ણનારૂપ ઉજ્જવલ કર્મરૂપ થઈને જીવ સાથે બંધાય એ દ્રવ્ય કરવાનું. અગિયાર પ્રાણી આપણને શું દેખાડ્યું? સાયકલ દેખાડી દીધી કે આ કેમ રાજદેશમાં જીવ અજ્ઞાન રૂપે કેમ થાય? તો શું છે એની પાસે? ઇન્દ્રિય જ્ઞાન છે. એનાથી સ્પર્શ રસ ગંધ વર્ણ નો કર્મને જોવે છે. આ એક ક્રિયાને પણ એક શું કહેવું છે? ખરેખર જ્ઞેય છે તારા માટે કોઈ રાગ કરવા યોગ્ય વિષય નથી. એની પર્યાય ને અને પર્યાય બુદ્ધિ માં દ્રવ્ય સ્વભાવ ને જોવે તો શું થાય? અપરોસર માં આવે છે ને, રજકણ કે રીતિ વૈ માનિક સેવને સર્વે માયના ઉજ્જવલ બેસભાવ. બેસભાવ ની કેમ જ્ઞાની વિધિ કેટલા સરસ છે! હીરા માણેક મોતી બધું, અને આ તો રજકણ એટલે દૂર, બે ફરક નહીં, ઠંડુ અને ગરમ બે ફરક કે નહીં? ઠંડા ઉષ્ણ કુછ ફરક નહીં, ફરક છે. સુગંધ દુર્ગંધ ફરક નથી. સુગંધ આવે તો રૂમાલ મોઢે રાખીએ છીએ, ઉલટાનો તો ફરક છે ને બે માં, સુગંધ અને દુર્ગંધ માં ફરક છે. પહેલા તમને પર્યાય બુદ્ધિ માં ફરક દેખાય છે એમાં, એટલા માટે શબ્દ પૂજગલ એક સ્વભાવ, સ્વભાવ થી પૂજો તેનાથી ટેવ પડી છે. પર્યાય દ્રષ્ટિ થી જોવાની ટેવ પડી છે. નિમિત્તાધીન દ્રષ્ટિ છે અને એટલા માટે ભેદ દેખાય. સ્વભાવ થી જોવે આમ તો ભલે કેમિસ્ટ્રી માં શકે કાળો કોલસો અને ડાયમંડ બે કેવા છે? કેમિકલી જોઈશું કાર્બન બે હતા, ત્યાં તો બધું જોવે સ્વભાવ થી જોવે, અને અહીંયા જાય ત્યાં શું થઈ જાય? એ લોકો માર્ક છે જ ને, ડાયમંડ લેવો કે કાળો કોલસો છે, બે કેવા છે? કાર્બન છે. ત્યાં તો બધે સરખું છે. જૈન દર્શન સ્વભાવ દ્રષ્ટિથી જોતા પર્યાય બુદ્ધિમાં પર્યાય દ્રષ્ટિથી જોતા એને ભેદ દેખાય છે. અહિયાં નોકર્મ છે એને દેખીને એના નિમિત્તે શું થાય છે? રાગ દ્વેષ મોહ રૂપે જીવ કર્મે છે. તે શું આવ્યું? ભાવ કર્મ. ઓલું શું હતું? ભાવ કર્મ. અને એનાથી શું થાય છે? કર્મ વર્ણના રૂપ. કર્મ વર્ણના ક્યાં આવી? ભગવાન હોય ત્યાં ન હોય, જ્યાં તો સિદ્ધ ભગવાન તો કઈ માં એકાકાર થવાના નથી. સિદ્ધ ભગવાન એમાં કારણ વર્ણ માં તો એકાકાર થવાના નથી ને, અને એટલે ત્યાં હોય જ નહીં ને. એનો સરસ બંધ અધિકાર માં દાખલો આપ્યો છે. કર્મ થી જો તને વિકાર થતો હોત તો જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં કર્મ વર્ણ છે એટલે દાખલો આવે ને. તો એ ધૂળ ઉડે છે એટલે તને ચડતી નથી, તે જ ચોપડી ને આવ્યો છે એટલે ગમે કે કોઈ ક્ષેત્ર થી નથી એવા પ્રકારે એમાં લીધા છે ને. ત્યાં અખાડા માં પોતે કસરત કરે છે, ધૂળ ઉડે છે, શસ્ત્ર છે, કોઈ એ રીતે તને કારણો જે ધૂળ ચોટે છે એનું કારણ કોણ છે? તેની ચિકા શબ્દ શું છે એનું નામ? એના એટલા માટે સરસ શબ્દ શું આપ્યો? ઉપયોગમાં રાગાધિકાર. તું ઉપયોગ સ્વરૂપ આત્મા છે એને ભૂલીને રાગ રૂપે પ્રેમો છે, એનાથી જ આખું બંધન. એ જ વાત અહીંયા કીધી કે પૂજ્યલ જ્ઞેય છે. અને એ જ્ઞેય પણ કેવા છે? જ્ઞેય કેટલા પ્રકારના છે? એક જ પ્રકારના પ્રકાર છે કે નથી? છે ને, ત્યાંથી એક સારા અને એક ખરાબ. તમે જે ફાયદા એમાં ને પણ ખાઈ નહીં, તમે સ્વને પણ નહીં ખાય એમ અમે સારા નહીં અને ખરાબ નહીં. કેમ નહીં? સારા હશે તો એનું નામ ઉપાધેય હશે અને ખરાબ હશે તો એનું નામ હેય હશે. નહીં કેવું છે? જાણવા લાયક. હા, એ જ નહીં એવા છે કે હું પણ પોતે સ્વયં જાણવા યોગ્ય છું, માટે એમના સ્પર્શ નહીં. અને મારા સિવાય જગતના પદાર્થો થી બધા કેવા છે? મારા થી ભિન્ન છે પણ જણાવવા યોગ્ય તો છે, માટે એનું નામ સ્વધર્મી. તો એ અહિયાં સ્વજ્ઞેય અને પરજ્ઞેય છે એવી ભિન્નતા નહીં હોવાથી સ્વજ્ઞેય ને ભૂલો. પોતાના સ્વ અસ્તિત્વ ને જઈને ભૂલો તો ક્યાંક તો અસ્તિત્વ માનશે, કારણ કે નાસ્તિક તો નથી. નાસ્તિક હોય તો કઈ પ્રશ્ન નથી, આસ્તિક પણ તો છે, પણ જ્યાં ખરેખર આસ્તિક પણ છે પોતાનો એને તો ભૂલી ગયો. અને જ્યાં જઈને જાણે છે જણાવવા યોગ્ય ને પોતાનો અસ્તિત્વ ભૂલી ગયો હોવાથી એમાં એ તત્વ કરીએ. હું જાણનાર તત્વ જણાવવા યોગ્ય પર પદાર્થો તેનાથી જુદો છું એવો તો સ્વીકાર નથી. તેને જાણીને રાજને સ્વરૂપે પરમે છે અને તેથી અહીંયા એ કારના વર્ણન આખા લોકમાં ઠાકી સાથે મેં ભરેલી છે કારમાં. અને એમાં જ્યાં જીવ આવું કેમ બનતું હશે, કારમાં વર્ણન ખબર પડતી હશે કે આ જીવે રાગ છે એટલે મારે હવે એને કર્મ રૂપે ખબર પડે, કારમાં વર્ણન ખબર પડે નહીં ને? તો ક્યારેક બીજા કોક ને પણ નહીં પટી જાય કેવું થાય, અથવા શુભ ભાવ કર્યા અને પાપ ના કર્મ બંધાય તો એવું પણ કેમ ન થાય? નેચરલી એનામાં કઈક હશે, જીવની બાજુમાં જ એટલે કઈક થોડું ચેતન પણ, તો એને ખબર નહીં તો કેમ આવું બને? પાછું એવું જે જીવ કરે એને શિવ ભગવાન પાસે છે જ્ઞાન જ હોય છે ને, આપણે કરીએ તો શક્ય મન પાછું જે પ્રકારે કરીએ એ જાણતો એના કારણ છે. આ પણ એ વિચારવા જેવું છે જે કરતા કર્મ નું પણ છે ને સહજ એવું નિમિત્ત નૈમિત યોગ છે, એમાં એને જ્ઞાન ની જરૂર. અને જો એવી જ્ઞાન ની જરૂર હોત તેને કે સીધું જ કેવું અરીસા સામે તું ઉભો રહેજે, હાથ ઉછો કરજે, કન્યા પગ ઉછો થતો દેખાય. જેમ કરતા કર્મ પણ એક પદાર્થ માં છે આ સહજ એવો નિમિત્ત નૈમિત્તિક યોગ બને છે. પૂર્ણિમા નો ચંદ્ર હોય તો સમુદ્ર માં ભરતી આવે, સીઝન બદલાય છે, પાંદર ઋતુ આવે છે, પાંદડા કરે છે, કોણ એનું કોઈ નિયંત્રક વ્યવસ્થાપક કંટ્રોલર કોણ હશે? કેટલી સહજપણે કુદરતની એક વ્યવસ્થા છે. એને એમાં વન ઓફ ધ નિયમ છે નિમિત નૈમિત્તિક સંબંધ અહીંયા છે. તો અહીંયા નવ કર્મ જણાવવા યોગ્ય છે, છતાં પોતાના સ્વ ચૈતન્ય તત્વ ને ભૂલીને મોહ રાગ દ્વેષ કરે છે. તો કર્મ વર્ણના કર્મ પામજો એમાં શબ્દ પણ કેવો છે, નિમિત્ત થી એના જીવના પરિણામના નિમિત્ત થી કર્મ વર્ણનારૂપ ઉજ્જવલ કર્મરૂપ થઈને જીવ સાથે બંધાય છે, એટલે કે એ ક્ષેત્રાવગા સંબંધ બને છે. અને એના માટે ચૌદમી દાખલા શું તત્વ વર્ગ છે બદ્ધ છે ને, એમાં છે ને પેલો જ બોલ છે ને બદ્ધ અને સ્પષ્ટ અને આત્મા અબદ્ધ હશે. તો નો કર્મ થી સ્પર્શાયેલ નથી અને દ્રઢ કર્મ થી બંધાયેલ નથી, એટલે બે એમાં છે, નો કર્મ થી સ્પર્શાયેલ નથી અને દ્રઢ કર્મ થી બંધાય. અહીંયા એ બંધાય છે એ પ્રમાણે આ બંને ની અનાદી થી બંધ અવસ્થા છે. પરસ્પર એકબીજાની એનું નામ શું કીધું છે પ્રવચન વિજાતી, બે જુદી છે ને, એનો ઉદ્ગલ કર્મ એ જળ છે અને અહીંયા જીવ છે. અને એ બંધાર છે એનું નામ શું કહેવાય છે, આજ બે એકબીજાનું જે કર્મ બંધારણ છે એનું નામ શું કહેવાય, કારમણચરી. જે આ કારમણચરી શું છે, આ આઠ કર્મ નો સમૂહ છે ને, અહીંયા નવ કર્મ છે એને જોઈને રાજદ્રષ્ટ સ્વરૂપે પરમે છે, એના નિમિત્તે કર્મ બંધાય છે. અને એ કર્મ છે એનું નામ કર્મ શરીર દ્રવ્ય કર્મ આપણે એને એટલે આ રીતે બેના નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં બંધ અવસ્થા. અહીંયા સુધી કોની વાત આવી, કોની વાત આવી, સાત તત્વમાં લઈએ તો જીવ અને ઉજ્જવલ એટલે અજીવ લઈને આશ્રવ અને બંધ દેખાય. કારમણ વર્ણના છે આવી કર્મ ઉપર પણ થઈ શું છે આશ્રવ અને ત્યાં રોકાય છે નામ પર, આશ્રવ આવવું અને રોકાવવું એનું નામ પર. જેમ નૌકામાં છિદ્ર પડે છે તો પાણીનું આવવું અને પાણીનું ભરાવવું આવું એનું નામ શું કહેવાય? આસવ. અને ત્યાં ભરાય છે એનું નામ બંધ. અને આ કોણ છે? જીવ અને ઉજ્જવલ ના તેના જે વારી છે. કેટલાક તત્વ છે ત્યાં ચાર થઈ ગયા. જીવ ઉજ્જવલ કીધું એટલે અજીવ. પછી આસવ ના નિમિત્તે નવા કર્મો આવે છે, આસવ છે. અને ત્યાં કર્મ બંધાઈ ને રોકાય છે, એ બંધ છે. હવે આગળ એમાંથી જીવ જયારે પેલું શું શબ્દ આવ્યું હતું? પેલું શું આવ્યું હતું? અનાદિ. અનાદિ છે ને. અને હવે તેની વાત જયારે, જયારે એટલે ક્યારે? એક શરૂઆત. પોલીસ અનાદિ આવે ક્યાંય છે? સમયસર માં છે કે જ્યાં સુધી ભેદ જાણે નહીં ત્યાં લગી અજ્ઞાની આત્મા એને આશ્રવ કણો જ્યાં ભેદ જીવ જાણ છે ને. જ્યાં એટલે જ્યાં સુધી મળી ગયું ત્યાં સુધી ક્રોધાદિ માં સ્થિતિ એવી છે ને ત્યાં. તો એ અનાદિ થી લઈને અહીંયા હજુ એક પછી રાખવા લે તેમાં. આ જીવ જયારે આશ્રવો નો તેમ જ આત્મા આવી ગયું કઈ વાત. તો જે 69 ગાથા છે શું બતાવે છે? અનાદિ થી અત્યાર સુધી શું કર્યું જેમ અહીંયા પછી. અને હવે 71 ગાથા માં છે ને હવે પલટો થાય છે. જયારે અહીંયા પણ હવે જયારે આવી ગયો ને હવે શું થાય છે? અનાદિ નું જીવ અને પૂજન ના સંબંધો માંથી આશ્રવ અને બંધ દેખાડે. હવે તમારે કહેશે જીવ જયારે નિમિત્ત પામતા રાગાદી રૂપે નથી પરણતો. કોણ નથી પરણતું? કોણ નથી પરણતું? આપણે તો પરણીએ છીએ. આમાં ક્યાં આજે આપણે ક્યાં વાત? અરે આ મારી ભાવિ પર્યાય ની વાત થતી દીધી તૈયાર. હું જ આ રીતે હવે કરવાનો છું કે જીવ જયારે નિમિત્ત પામતા રાગાદી રૂપે નથી પરંતુ શું છે? નિમિત્ત પામતા રાગાદી રૂપે એટલે શું? નિમિત્ત પામતા રાગાદી રૂપે નથી પરંતુ એટલે શું? કર્મ નો ઉદય હવે વેદના નું બળ આવતા એક સંયોગ છે સ્પષ્ટ. એ જ વખતે એ રાગાદી રૂપે હતો. પડતો સ્થિતિ તો એ જ છે. બોલો કસરત કરવા માટેનો કારણ બધું સ્થિતિ તો એ જ હતી. ફળ શું પડતો હતો? અત્યાર સુધી તે જ ચોપડી ને આવતો હતો તો રજતો સ્થિતિ. હવે એ જ પરિસ્થિતિ ની અંદર કેવી રીતે આવે છે? તેલ તો ક્યાં વગેરે એમ અનાદિ કાર્ય રાજને સુખે પરંતુ હવે શું છે? તો શબ્દ છે નિમિત્ત પામતા. નિમિત્ત પામતા એટલે એ જે ઓલા સ્પષ્ટ વર્ણક શબ્દ કીધા હતા ને એ હોવા છતાં પણ શું થાય છે? રાગાદી રૂપે નથી પ્રણમતો. આ બધી જ વાત આગળ સમયમાં ઘણી આવશે. રે શબ્દ તે નથી જ્ઞાન તે શબ્દ કઈ જાણે ને એ પણ શબ્દ તને એમ નથી કે તું સુણ મને અને તું પણ ન્યાય ને સાંભળવા જતો નથી તો પછી તને કેમ આ એકાકત્વ કેમ થાય? સંયોગ છે કે મને એકત્ર કર કર્મ નો ઉદય આવે તો જીવે જબરજસ્તી પરાણે એનો ઓપ્શન ને. અરે આ કારણે કોઈ તો કેતા નથી એમ છતાં તું શું કામ ત્યાં જાય શકતો? પછી એમ અહીંયા કહી શકે એવો યોગ બને છે નો કર્મ તો હશે અને છતાં પણ હવે શું ફરક પડે છે? રાગાદી રૂપે પરંતુ એ નથી તો શું છે? નવીન કર્મ પણ બનતા નથી. નવીન કર્મ બનતા નથી તો શું થાય છે? તો શું થાય છે? ઉદય તો કર્મ આવેલ જ છે. કર્મ ઉદય માં આવે છે, ભાઈ માં સંયોગ છે અને રાગાદિ રૂપે પરંતુ નથી તો શું થાય? પૂર્વ કર્મ કરી જાય છે તેથી મોક્ષ થાય. આમાં કોણ આવ્યો? હવે તમ નિદ્રા મોક્ષ આવ્યો. શું છે? રાગાદિ રૂપે પરંતુ નથી એટલે કોણ આવી ગયું? સંવર. હવે કર્મ પૂર્વ ના બાંધેલા કરી જાય શું આવી ગયું? નિદ્રા. અને પછી શું થાય છે? મોક્ષ થાય. આવી ગયા આ પેરેગ્રાફ ની અંદર એ રીતે જે તત્વ આવી ગયા સાથે તત્વ. આ મૂળભૂત વાત આ સાત તત્વ ની મૂળભૂત નથી. દેહરૂપ જેમ કલાકાર ની અંદર દેહરૂપ પર્યા ની એમાં પણ ગુરુદેશથી સાત તત્વ ઉતારે છે. એમાં હંમેશા કારણ છે ને, એમાં કેવી રીતે સાત તત્વ ગુરુદેશ ઉતારે કે પહેલો ભાવ આય અને ચિત્ત ભાવ, આ કુદ્રવ્ય અને ગુણ બે મળીને કોણ આવી ગયું? જીવ તત્વ આવ્યું. સ્વાનુભૂતિ ચકાસ માં કોણ આવ્યું? સમનિદ્રા આવી ગયું. અને સર્વ ભાવ માં કોણ આવી ગયું? મોક્ષ તત્વ. તો અસ્થિ રૂપ માં આવી ગયા એમાં નાસ્તિ નહીં લેવી. મંગલાચરણ નો છે એટલે નાસ્તિ વાત ના કરી, પણ અસ્થિ કરી. કોઈક નું દુકાન ની ઓપનિંગ હોય તો શું છે? દેવાળી પૂરજે કે સમાજે શું કહી બોલી શું એમાં? અહિયાં અસ્થિ તત્વ ની જેમ આપેલા વાત. તો જીવ તેની સામે અજીવ, આ સંવાદ છે એની સામે આસ્ત્રવ, અને બંધ ની સામે નિદ્રા. એક રહી ગયું મોક્ષ, રહી ગયું કે બંધ ની સામે બે. એક જે સ્વંદ નો અભાવ નિદ્રા છે, સરદે સ્વંદ નો અભાવ એનું નામ મોક્ષ. અહિયાં પણ એમાં અહિયાં પણ સાસો. તો આમાં બે માં ફરક છે કાયદામાં. અહિયાં જે સાથે તત્વ પેલા જે ચાર તત્વ સીધા જીવ અજીવ આશ્રવ અને બંધ, એ ક્યારનું છે? અનાદિનું. હવે જયારે કઈ નો કેવું છું તારે પુરુષાર્થ કરવો પડશે. અનાદિની ઓલી ધારા તો ચાલે બંધ કથા આ જાણે કેવી છે? બંધ કથા જીવનું અત્યંત ભલું કરનાર છે. ભૂલું કે ભલું? અરે મજા થાવ કે અને આમ વાત કરે તો મોઢામાં પાણી આવી જાય, એમાં હું બોલું છે? ક્યારે કઈ કોઈ વિચાર આવ્યો છે? પાંચ મહિના વિષયોની કથા આચાર દે કે છે તારું થોડું ઘણું નહીં પણ કેવું છે? અત્યંત ગુરુ કરનાર આચાર છે. તો પણ એમ આશ્ચર્ય તો ગણ્યો ને, તું યાર ભણેલો ગણેલો છે તો પણ કેમ આવું કહ્યું? એમ તું તો જ્ઞાનમય તત્વ છો, તને તો વિવેક હોવો જોઈએ, અને છતાં પણ આ કેવી ભૂલ કરે? અને કહ્યું તો કેવો છે સમસ્ત જીવ લોક ની વાત કરી ને બળદ ની જેમ એ તો ઓલું લાવી લાવી ને બધું ખેંચતા એના માટે ની વાત હશે ને રસ્તા બધા. અમે તો નહી ને, અમારે ત્યાં બેસવાનું જ, અમારે તો ખાલી ઓર્ડર જ કરવાનો. આમ કે બેલ મારીએ તો ચાર જણા હાજર થઈ જાય. માથે કર્તૃત્વ નો બોજો કોઈ વિચાર કર્યો છે? શરીર ખેંચે ને આખું શરીર છે ને, ઉપર શું કહ્યું છે? વજન નથી. એમ સારી પણતી ઉપર કરતા સુધી નો બોજો પડ્યો ત્યારે સ્વરૂપ તરફ થઈ જશે. આખું અહિયાં એ કહે છે કે કરતા બુદ્ધિ અહિયાં છોડાવીને તમે કે કમ સે કમ હવે તો પુરુષાર્થ કર. અને એટલા માટે કયો થતો રહેતો? જયારે સંયમ સંયમ ની જગ્યાએ એમની સમજ તો મને બધા સંયમ દૂર કરજો પછી હું શાંતિથી રહે નહી. પણ શું થાય? બધા હેરાન કર્યા મને, પણ બધા ગુસ્સો કરે, મારો વાંક ન હોય આમ કરે તો પદ નેચરલ આવે ને. સંયોગ વખતે અસંયોગી તત્વ વધશે, વિભાવ વચ્ચે સ્વભાવમય તત્વ વધશે, સાપેક્ષપણા વચ્ચે નિરપેક્ષ તત્વ જે પહોંચે આ પુરસાદ. એમ નથી પેલા સંયોગ દૂર થઈ જાય ને બારમાં કોઈ ઓલગોલા કઈ ઉદયચંદ ન હોય એ બધા વચ્ચે આવા તત્વોને બોલતું છે. અને એના માટે શબ્દ જયારે તો જયારે અને આ જીવ નિમિત્ત પામતા ભલે સંયોગ સામે છે પણ રાગાદી રૂપે પણ રાગાદી બધું લઈ લેવું પરંતુ નથી ત્યારે નવા સમજ શબ્દ શું આપ્યો છે? નવા, કારણ કે જૂના તો છે જ, એ આવી રીતે કરતા જાય છે. અને આ રીતે જ આપણે કરીએ છીએ. શું કરીએ છીએ? નિદ્રા કોને હોય? અજ્ઞાની ને, જ્ઞાની ને કે પરમાત્મા, સિદ્ધ પરમાત્મા બધાને હોય ને. આપણને પણ, આપણને પણ હોય, સાધક જીવને પણ હોય, અને સિદ્ધ પરમાત્માને પણ હોય. સિદ્ધને ન હોય આપણને હોય, તો તો ઉલટાનો સવાલ તો આપણે મોક્ષ માં થઈ ગયો. અરે ભાઈ, તને બીજા સવી પાક છે એની કોઈ કિંમત નથી. એ તો જેમ કહીએ ને, 5,000 લોન લઈ ગયો તો એ પાછા આપી જાય, 50,000 લઈ જાય બીજા, એને લોન પાછી આપી કે નહીં? એમ સરસ એના માટે છોડીએ છીએ, થોડું બાંધીએ છે ઘણું, અને જ્ઞાની છોડે છે ઘણું બાંધે છે થોડું. થોડું હજી જેટલો ચારિત્ર સંબંધી નો રાગ એટલું છે, આપણે બાંધીએ છીએ ઘણું, છોડીએ છીએ થોડું. બાંધીએ તો ભાવ કરવાનું બંધે, જરૂરી નથી દરેક બંધ, અહીંયા ભાવ પર બંધન તો છે જ નિમિત્ત નહીં. બાંધીએ છીએ ઘણું, છોડીએ છીએ થોડું, ઉદય માં આવીને જે કરે છે. અને જ્ઞાની ને માટે શું છે કે બાંધે છે થોડું અને છૂટે છે ઘણું. અને સિદ્ધ ભગવાન ને શું છે? ન બાંધવું, ન છોડવું, આવ્યું ન પૂર્ણ. જ્યાં દેહ નથી એ પૂર્ણતા છે, છોડવું ઘણું બાંધવું અલ્પ એ સાધક દશા છે, અને બાંધવું ઘણું અને છોડવું એનું નામ પાચક દશા. ભૈરા એ અહીંયા વાત કરીને કહ્યું, આવી જીવની સ્વસમય સ્વસમય રૂપ પ્રવૃત્તિ છે. આ કઈ ગાથાની વાત કરી? બીજી ગાથાની, સ્વસમય અને સ્વસમય. એના માટે કુંકુ નાચાર્ય કે શબ્દ વાંચો સ્વસમય. સિદ્ધ કર્મ જગન્નાથ દેશે પર સમય જીવન, કે નવું નવું બાંધા જ કરે છે પર તરફ લક્ષ કરીને રાજગતમો, તો એનું નામ શું છે? પર સમય. હવે બીજું જ્ઞાની શું કરે છે કે એ બાયમાં યોગ બનવા છતાં પણ મોહ રાજદેશ રૂપે પડતા નથી, તો એમાં સ્થિત છે. ચારિત્ર દર્શન જ્ઞાન પોતા સમય દર્શનના ચારિત્ર ની પ્રગટતા કરે છે, રાજદેશ સ્વરૂપે પડતા નથી. તો આવી સ્વસમય, તો આવો એક સમય નામનો જીવ નામનો પદાર્થ છે, એની પર્યાયમાં આવી બે દશાઓ થાય છે. અને એનું નામ શું આપ્યું? સ્વસમય સ્વસમય રૂપ પ્રવૃત્તિ કરે છે. જયારે જીવ સમ્યક દર્શનનાં ચારિત્ર ભાવનું પોતાના સ્વભાવ રૂપે પરમે છે. હવે એની વ્યાખ્યા કરી, સ્વસમય છતાં ફરીથી કરે છે. અને આને માટે સ્વસમય માટે શું શબ્દ વાંચો? જયારે કહીને શું કેવું છે? અનાદિથી નથી, સ્વસમય પણ તારે પ્રગટ કરવાનું છે. તો જયારે, અને આના માટે જેમ પહેલી ગાથામાં પેલો શબ્દ છે ને અથ, અથ એટલે હવે, એટલે જયારે ના અર્થમાં છે કે આવી એક શરૂઆત તારે કે નહીં. દરરોજ એટલું એક કરીએ છીએ, કઈ નવું નવું કરીએ છીએ? નહીં, નવું નથી ભાઈ. આજ તો અમારે સ્પેશિયલ ડે છે ને, આજ તો નવું છે ને. આજ જન્મદિવસ છે તો નવું છે કે નહીં? દરરોજ જન્મદિવસ છે ને, હવે જન્મદિવસે નવું નથી લીધી છે. કેમ નહીં? ગઈકાલે શું તો આવતીકાલે જન્મદિવસ નહીં, એ તો નવું છે કે નહીં? નવું છે ને જન્મદિવસ. અરે શું અનાજ પાર્ટી કરતો આવ્યો ને હજી તક નવું લાગે છે? કેટલા ભાવ કર્યા હશે? કેટલા ભાવ કર્યા જોઈએ તો કેટલા નીકળે છે? અરે જીવનમાં 84 લાખ ભરીમાં એક ગેરિસન રહેક્ષેત્ર કાળ ભાવ ને ભાવ માં એવું કયો સમય બાકી છે કે તે અસંખ્ય ભાવની અનંત થોડી થઈ ગઈ. એક અવસર તો કાળ માં લઈએ, અવસર પીણી ને અવસર પીણી, એમાં કયો સમય બાકી રહેશે? જ્યાં જન્મ ને મહિવન નો એવું કેવું ક્ષેત્ર છે જ્યાં કમસે કમ એ બધું તો અનંત વાત. એનું તો હવે જયારે જીવ સમય દર્શનના ચારિત્ર ભાવરૂપ પોતાના સ્વભાવ રૂપે પરમે છે, ત્યારે તેને સ્વસમય કહેવામાં આવે છે. અને જ્યાં સુધી આવી જાય શબ્દો પાછા થઈ છે, જયારે એટલે શું કરવું પડશે? શરૂઆત. અને તેનાથી શરૂઆત કરવી પડશે કાલ લબ્ધી પાસે. ત્યારે કાલ લબ્ધી પાકા વગર કોઈ કાર્ય થવાનું? અચ્છા, કાળ પાકા વગર કાર્ય થાય, આડું થઈ જાય, થાય ને આડું તો થાય ને, તો પછી કાળ એવું થાય નહીં, છતાં કે કાળ લબ્ધી તો જરૂર ભવિષ્ય વગર થઈ જાય ને. પાંચ સમય માં આપડે એક ખાલી એક જ જોવે છે, બાકી તો જોતી નથી ને. એક આપડે તમારે કયું જોવે છે? પુરસાદ જોવે છે, બાકી નથી જોતા ને કઈ. અચ્છા ચાલો લઈએ, પુરસાદ કરે ત્યારે બધા આવી જાય કે કાલ સુધી પાકે ત્યારે બધા આવી જાય? પ્રશ્નો તો બે થાય ને, પુરસાદ કરે ત્યારે બાકી નો આવી જાય, કાલ સુધી પાકે ત્યારે બધા. અરે ભાઈ એનું એક છે ને સમૂહાત્મક છે, તું એના ભાગલા પાડે, અને એટલા માટે એનું એક નામ આપવામાં આવ્યું. ક્રાંતિ નું નામ એક શું છે? સંવાદ. સંવાદ એટલે સંગઠન. બધા એક સાથે છે એમ નથી કે આનો પુરસ્કાર કર્યો પણ હજી બીજું ભવ્ય નતું, કોઈ નિમિત્ત નતું પડી, રાહ જોવી પડી, એવું નથી. જેમ છ કારણ માંથી બે ત્રણ તૈયાર હોય, બીજા નો હોય તો શું થાય? સાધન ને બધું તૈયાર હોય પણ કરતા જ મૂકો આવ્યો તો શું થાય? આવા એવી છે જીવને ભાગલા કરવાની, એક સાથે જીવનમાં ક્યાંય પણ કદાચ કાળવર્તી ની મુખ્યતા હોય તો સમજી લેવું બધા સાથે છે. અને એના માટે સરસ કયો બધો છે એક વાત કરતા, જેનાથી એમ 47 નહી છે, એમાં એક નામ શું છે? કાળ નહી, અને બીજાનું નામ શું છે? અકાળ નહી. એટલે અમુક જીવને અમુક અકાળે કાર્ય થાય અને અમુક જીવને કાર્ય કરે. અકાળ નહી લખી છે, પણ લખી છે અમૃતસંધા, અને આપણે એમને પૂર્ણપણે માનીએ છીએ. તો એ એમણે જે અકાળ થાય છે એમણે થતી દુ છે ને, છે કે નહીં? પ્રવચન સારમાં છે કે નહીં? તો થાય છે ને, ક્યારેક કોઈ વહેલું કામ થઈ જાય, ક્યારેક કોઈ મોડું થાય, થાય ને ડીલે, થાય ને, થાય છે ડીલે. તો આ એક ખબર વગર તમે ઘણા કે જો અકાળ લીધું તમ કેમ નથી? અરે પાંચ સમયમાં એક કાળ છે તો એની અપેક્ષા બીજાનું નામ અકાળ છે. છ દ્રવ્ય છે એમાં જો એક જીવ છે એ અપેક્ષા એ, બાકીના પાંચને શું કહેવાય? અજીવ કહેવાય છે. એનો અર્થ એવો નથી એને અકાળ કીધું તો આડું વહેલું મોડું થાય છે એવો પ્રશ્ન નથી, પણ સ્વભાવ પુરસાદ એ કાળની અપેક્ષા એનું નામ શું કહેવાય? અકાળ. પોતાની અપેક્ષા એનું નામ સ્વભાવ છે. પાંચ દ્રવ્ય જીવ સિવાય ના છે ને કોમન નામ શું છે? અજીવ. પણ પોતપોતાનું નામ શું છે? પૂજવલ ધર્મ અને માન. એમ કાળ સિવાયની બાકીની જે ચાર સમાજ એનું નામ શું? સમૂહમાં અકાળ છે. ઇન્ડિવિજ્યુઅલ સ્વભાવ પુરસાદ ભવિષ્ય તો એનો અર્થ નથી. અકાળ એટલે કઈ કાર્ય? એક બહુ જ દુર્દર્શી એક સરસ ન્યાય, આડું અવળું એટલે આડું એટલે વહેલું મળું એનો અર્થ, એનો અર્થ થવાનું હતું વહેલું પણ ડીલે થયું. સિમ્પલ હોય છે ને અહીંયા બધા રિલેમાં ને આમાં બધા શું કહે છે? શેડ્યુલ ટાઈમ છે ને, શેડ્યુલ ટાઈમ બરોબર ને, શેડ્યુલ ટાઈમ થી એટલે ડીલે થાય તો મોડું કે જલ્દી આવે તો બરોબર ને. શેડ્યુલ ટાઈમ એ શું છે? અનુમાન થી કરેલો આપણું નક્કી કરેલો, એના પરિણામ ને નક્કી નથી કર્યું. આપણા અનુમાન જ્ઞાન થી નક્કી કર્યું, આપણે એને નિશ્ચિત પણ માનીએ. પોતાનું અનુમાન જ્ઞાન બહિર્મુખ અજ્ઞાન છે, અલ્પ જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, એનું માનેલું મેં નક્કી કર્યું એટલે જાણે શું થઈ ગયું? વસ્તુ નો સ્વભાવ છે પરમાન. ભગવાન ના જ્ઞાન માં એ દિવસે ક્યારે પહોંચવાની હતી? તો પછી કહેવાય એમને જ્યાંથી કેવળ નામ થયું ત્યાં છે ખબર તો બધું મોડું ક્યાં થાય? પોતાના અલ્પ જ્ઞાન નો એટલો આગ્રહ છે કે મેં એજન્સન અનુમાન કર્યું એટલે જાણી સુધી એક નિશ્ચિત થઈ ગયું. એ કેવળ જ્ઞાન કમ કે કમ જો તું જેનું મળું માને છે ના છે તું કેવળ જ્ઞાન નથી કરતો. સરસ એમાં રાજ મળ્યું તો શું શબ્દ નથી? કેવળ જ્ઞાનમાં નો નથી. કેવળ જ્ઞાન ને વિચાર કે તને કોઈ વહેલું મોડું નહીં લાગે, અને વહેલું મોડું નહીં લાગે તો ઉદ્વેગ નહીં થાય, દ્વેષ નહીં થાય, રાગ તો નહીં થાય, દ્વેષ નહીં થાય. અથવા કોઈ રાગે થાય ને અમારે તો એવું છે ટાઈમ પર હાજર થઈ જાય. જીવે કોઈને વિષય તો રાગ દ્વેષ માં બનાવ્યા જ છે બધા. જ્ઞાન ના જે હોવા છતાં કેવા બનાવ્યા છે? જીવે રાગ સહજ વ્યવસ્થુ વ્યવસ્થા દરેક પદાર્થ નું પ્રણમન થાય છે. પણ અહીંયા સતત જ્યાં સુધી આપણે અહીંયા ફસાય ને જ્યાં સુધી જયારે શરૂઆત હવે અહિયાં જ્યાં સુધી જ્યાં સુધી એટલે કોને આ લાગુ પડે? જ્યાં સુધી નિતાદા સંવાદકારી તો પરમે છે ત્યાં સુધી કોને લાગુ પડે? એટલે બધા જીવોને લાગુ પડે ને. જ્યાં સુધી નિત્ય દર્શન ના ચારિત્ર પરમે છે એ કોને લાગુ પડે? એટલે કોને લાગુ પડે? આપણને. એટલે આપણને સિવાય આ બધાને લાગુ પડે ને. આ તો બધાને ન લાગુ પડે. જ્યાં સુધી એવું કાળ ની મર્યાદા વિભાવ રૂપે એ જે મોક્ષ માં જવા એના માટે, બાકી અભાવી ને તો અનાદિ અનંત પરમે પણ જે કોઈ મોક્ષ નથી જવાનું એના માટે તો પર સમય પણ કેવું છે. અને અહીંયા જ્યાં સુધી લખ્યું છે કોના માટે છે? જે જયારે કરવાનું છે એના માટે. જ્યાં સુધી કોના માટે આ લખું? એટલા માટે જયારે લખ્યું છે ને. જ્યાં સુધી કોને લાગુ પડે છે? જે જયારે સમય પણ કરવાનું એને લાગુ પડશે. તો એ આપણને કે જ્યાં સુધી એટલે આચાર દર્શક હવે પર સમય પણ આને શું કર હવે મર્યાદા તો કરે બહુ થયું હવે. હવે જ્યાં સુધી મિત્ર દર્શન પરમે આ કોનો અર્થ કર્યો? મિત્ર દર્શન પરમે એનો કોનો અર્થ કર્યો? પર સમયની વ્યાખ્યામાં અર્થ, પણ મૂળ વ્યાખ્યામાં કયો શબ્દ છે? કર્મ કોજલ ના પ્રદેશ. અહીંયા એટલા માટે અર્થ ત્યાં કર્મ ના પ્રદેશો માં સ્થિત નથી, પણ પોતે એના નિમિત્તે વિદ્યાદર્શન ભણે છે. તો ક્યાં ઉભો છો? કર્મ ના પ્રદેશ. મૂળ તો કયો છે? કોના રૂપે પણ થયું છે? વિદ્યાદર્શન ચારિત્ર ઉપર. કોના નિમિત્તે? કોના સંઘમાં? કર્મ ના આવ્યું ને કર્મ નિમિત્ત. તો એ રૂપે પ્રેમો તો એને શું કહેવાય છે? તું ક્યાં ઉભો છો? કર્મ ના પ્રદેશ. અને જ્ઞાની જે સ્વસમય રૂપે પ્રેમમાં સમય દર્શન ના ચારિત્ર પ્રેમમાં તો કોના લાગશે? પ્રેમમાં સ્વભાવમાં ઉભા છે. ઓલા પરમાં ઉભા છે. આ રીતે બે ની વાત. બાકી તો છે દેખાડું છું કે કર્મ ના લખે તો રાગ દ્વેષ નો મિત્રદર્શન ચારિત્ર પરમે છે તેના નિમિત્તે તો તે ન્યા ઉભો છો. અને જ્ઞાની સ્વભાવના લખે સમય દર્શન ચારિત્ર છે તે સ્વભાવમાં ઉભા છે. અને એ જ્યાં સુધી તે પુત્ર કર્મ માં સ્થિત પર સમય છે એવું કથન જેમાં કહ્યું એનું નામ બીજી ગાથા છે. હવે આગળ ત્રીજી ગાથા. જીવની ઉજ્જવલ કર્મ સાથે બંધ હોવાથી પર સમય પણ છે તે સુંદર નથી. શું લખ્યું? પોતાના સ્વભાવથી વિપરીત પરિણામ થયું એ સારું નથી. કોઈ પણ વસ્તુ હોય જેમ કે સડી ગયો તેનો શું છે? ટેસ્ટ ખાવાની વસ્તુ ટેસ્ટ બગડી જાય તો શું કહીએ આપણે? કેવી જાત સારી નથી. કપડું સફેદ એકદમ હોય એમાં ડાઘા પડી ગયા તો શું કહીએ? ક્યાંય પણ આવું વિચારી લે સ્વભાવથી વિપરીત પરિણામ ખરાબ છે, અશુદ્ધ છે. એમ અહીંયા કહે છે કે આ જીવ ઉજ્જવલ કર્મ સાથે બંધ શું છે? જીવ નો સ્વભાવ કેવો છે? અબદ્ધપણાનો મુક્ત સ્વરૂપ છે. મુક્ત સ્વરૂપ એ બંધન માંથી એને સોંપતું નથી. પંખી હોય એને સરસ મજાના સોનાના પિંજરામાં રાખ્યું હોય, સરસ મજાનું ખાવાનું આપે તો એન્જોય કરે, મજા આવે ને? કેમ નહી? શું ઉડે શું ત્યાં કઈ ન મળે તો એની કરતા કામ છે કે અમે સહેજ છીએ? ફરીથી પાંદડા ખાલા પિંજરાની અંદર છે તો સહેજ છે કે નહીં? બહાર હોય તો ક્યાંક ઉપાડી જાય પછી ખાવાનું ન મળે, એમ બંધાવી સહેજ છે કે નહીં? કેમ એમાં બંધન માં ખોટું શું છે? શું કામ પણ બંધન માં આખું સાચું? બંધન ખરાબ શું? અસુંદર સામાન તેનું બંધન. હા, બંધન શું સૂચવે છે? મારા સ્વભાવનો ઘાત થાય કે મને સ્વીકાર્યો નથી. બંધન એટલે શું? મારા સ્વભાવનો ઘાત. પંખી નો શું સ્વભાવ છે? ઉડવાનો. તો એ ઉડવાના સ્વભાવ નો શું થાય છે? ઘાત થાય એના પંખ ને. જે પંખી હોય એના પાંખ કાપી નાખે તો શું થાય? ના, મારા સ્વભાવ નો શું થાય છે? પ્રતિઘાત શબ્દ આવે છે. શું શબ્દ આવે છે? સ્વભાવ નો પ્રતિઘાત એ ખરેખર પ્રતિકૂળતા છે. સંયોગ નહીં, સ્વભાવનો પ્રતિકાર જાત કે મર્યાદા કરી એ જ મારા માટે શું પ્રતિકૂળ થાય એટલે દુઃખ છે. એ મારા જાણવા દેખવાનો મુક્ત સ્વભાવી હું છું એની જગ્યાએ તેમાં હું છું અત્યારના બંધમાં છું એ કોઈ સુંદરતા સારી વાત એ નથી. જે સામાન્ય મનુષ્ય કેવો હોય શાંત હોય ઠરેલ હોય એની બદલે કોઈ એકદમ ગુસ્સો થાય તો કેમ કહે ભાઈ આ તમને સોંપતું નથી. અહીંયા કહે છે જીવના પુત્ર સાથે બંધવાથી પણ તમે સૌ સુંદર કારણ કે એમાં જીવ સંસારમાં રમતા અનેક પ્રકારના દુઃખ પામે છે. જીવ સંસારમાં રમતા જે આમ કહીને શું આકર્ષિત કરતા જાય સંસારમાં રમતા એટલે શું ભ્રમણના પણ સ્થાનો છે. એક જ સ્થાન નથી એક જ જગ્યાએ રહેતો નથી વિવિધ પરિણામ છે. તો ભટકવાના પણ વિવિધ સ્થાનો છે અનેક પ્રકારના છે ને સ્વભાવ સ્વભાવ આ જાય તો અસંખ્ય પ્રકારના સ્વભાવ ને અસંખ્ય પ્રકારના અસર તો ભાવોની વિવિધતા છે. તો ઉપજવાના ભ્રમવાના ભટકવાના સ્થાન પણ અનેક છે. એટલે ઉપજવાના તો કેટલા છે 84 લાખ એમ ગતિ રૂપે ભલે 4 છે પણ ઉપજ એ ભમતા અનેક પ્રકારના જે દુઃખો પામે છે. અને તેથી સ્વસ્વભાવમાં સ્થિર થાય. હવે ભ્રમણ છોડી દે સ્થિર સ્વભાવમાં પ્રણતિને સ્થિર કરી દે તો એ સ્વભાવમાં સ્થિર થાય. તો હવે કેવી રીતે થાય સર્વથી જુદો થઈ એકલો સ્થિર થાય. બે શબ્દ આવ્યા શું છે આવ્યા સર્વથી જુદો શું આવ્યો એનો અર્થ શું આવ્યો વિભક્ત આવશે ને આગળ એક વિભક્ત અહીંયા બધાથી જુદા માન શું આવ્યો વિભક્ત અને એકલો સ્થિર એમાં શું આવે એકલા જમે ને ભાઈ કોક તો હોય ને આમ આખો દિવસ કેમ જાય છે ન જાય ને કોઈ કંપની તો જોવે કે નહીં હવે કોઈ વાત કાંઈ નહીં મને ઓલું આપી દે એટલે મારે તો કેટલા છે કલાક નીકળી જાય જોવે કે નહીં. અરે અસંગ તત્વોને અસંગપણે સાધના કરે છે અને અસંગ તત્વોની અસંગપણે સાધના એનું નામ ઉત્કૃષ્ટપણ છે. મુનિરાજ અંતરાત્મામાં કેવા કહેવાય છે ઉત્તમ કહેવાય છે કે નહીં શા માટે અસંગ તત્વને અસંગપણે એ સાધના અહીંયા આપણને આચાર થઈ તો કેટલું સિદ્ધ કર્યું સંસાર સિદ્ધ કર્યું સંસાર છૂટવા માટેનો માર્ગ પણ દેખાડ્યો અને કર્ણાધિકારથી આવી સ્વ સમય અને પર સમયની દશા છે એમાં પર સમય એ સારું નથી. તો હવે તો એક રૂપ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એ સ્વ સમય છે એ વાત કરીને બસ આ જ વાત અમે હવે એક વિભક્ત આત્માની વાત કરતી વાત આવે
નમસ્કાર. આપણે આજે બીજી અને ત્રીજી ગાથા અને ગુરુદેવજીના પ્રવચનમાં ચોથી ગાથા એટલે સમયસર 6 ગાથાનો પાઠ કરીશું. શિવ ચરિત દર્શન સમય નિશય જાણવ શિખ કર્મ કુશલ જાગ્રદેશ પર સમય જીવ જાણવ એક સ્વનિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં તે જીવને વિખવાદિની બંધન કથાય શુદ્ધ પરિચિકરાનુભૂત સર્વને કામ ભોગ બંધન નિકટા પર જીવદાય કત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના કર કાબુ એક વિભક્તિ આત્મા કરનાની જે કરનાય સિદ્ધ દશા ને પ્રાપ્ત ઋષભદેવ ભગવાન થી મહાવીર ભગવાન કરીને ચોવીસ શિલેન્દ્ર ભગવાન અજમ દશામાં બિરાજમાન દિવ્ય ધ્વનિ ના ગૌર દેવડાવનાર એવા શ્રીમંદર ભગવાન થી અધિજ ભગવાન કરેન્દ્રમાન શિલેન્દ્ર ભગવાન અખંડ જ્ઞાન ભરના ધારક એવા શ્રી બાહુબલી મંદિર ભગવાન નિત્ય બોધક મોક્ષ માર્ગ પ્રકાશક દ્વાદશાંગી જીનવાણી જીનવાણી માત્ર રચયતા શુદ્ધ ઉપયોગકારી કુદકુંદ આચાર્ય આદિ સમસ્ત મુનિ ભગવાન નો જય અનંત અનંત ઉપકારી પરમ કૃપાની દાન પૂજ્ય કહાન ગુરુ દેવ નો જય કાન ગુરુ કેળાય કર્મરત્ન સશમૂર્તિ ભગવતી માત નો જય પરમ કૃપાળુ દેવ આદિ સમસ્ત જ્ઞાની પરમાત્મા નો જય શાશ્વત પર્વ અષ્ટાંગ મહાપર્વ નો જય સત્ય સનાતન દેવ નિજ નિધિ નિજ મે બતાવ્યા